आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्थापित आ भागवत कथा नी अंदर समस्त वैष्णव भक्तों नु हार्दिक स्वागत छे। अपना माटे परम सौभाग्यनी वात छे के भगवान नो जन्म दिवस गोकुळ अष्टमी जे हवे एकदम नजीक आवी रही छे। गोकुळ आठम भगवान वर्षा ऋतु में अष्टमी ने दिवसे प्रगट थया था अने अंधारी रात में प्रगट थया था। राते 12 वागे भगवान नो जन्म थयो हतो पण बद्दा वार नक्षत्र बद्दा अनुकूल थई गया था। अने भौतिक जगत में जारे कोई नो जन्म थाय तो ब्राह्मण पासे जावु पड़े एटले के बरोबर नक्षत्र में जन्म नथी लीधो एटले आटला जाप करावा पड़शे, आटला व्रत करवा पड़शे, आटला चबूतरा ने दाणा नाखवा पड़शे, यज्ञ करवा पड़शे। तो जगतना जीवो में अने भगवान में बहु अंतर छे, एने कहवाय भगवान। भगवानना जन्म अने कर्म दिव्य छे। भगवत गीता में भगवान कहे छे चौथा अध्याय में, चौथा अध्याय ना नवमा श्लोक में कहे छे अर्जुन जन्म कर्म च मे दिव्यम, मारा जन्म अने कर्म दिव्य छे अने एने कोई जाणतु नथी। अने जो जाणी जाय तो आ दुखाले जगत में ही जीवात्मा रहतो नथी। आ जगत में अपने बहुत दुख छे पण जे आत्माना स्तर ऊपर आवे ने एने एम लागे के आ दुखाले जगत छे। शरीरना स्तर ऊपर रहीने तमे काम करो तो तमने क्यारे नहीं लागे, दुख होय तो नहीं लागे। શરીરના સ્તર ઉપર જ્યારે મોહ આવી જાય ને માણસને તો ગમે જેટલું દુઃખ પડે તો એ કાંઈ વાંધો નહીં, પહેલાં કરતાં તો ઓછું છે એવું થાય। જગતમાં આવું છે બધાને, પહેલાં કરતાં તો ઓછું છે, એ દુઃખી નું એ દુઃખી, બીજું શું છે। પણ ક્યારે વિચાર ન કરે કે જે ભગવાનની ભક્તિ કરે છે કેટલા સુખી છે। લાવ હું પણ થોડી પ્રયાસ કરું કે હું એ ભગવાનની ભક્તિમાં જોડાઈ જાઉં, ભગવાનના ભક્તોની સંગતિ કરું। વાસ્તવિકમાં જે સુખની શોધમાં આ જગતના જીવો ફરી રહ્યા છે, અમેરિકા, જાપાન, લંડન, લોકોને એવું છે કે પૈસો મળશે એટલે હું સુખી થઈ જઈશ, પણ એવું હોતું નથી। પૈસો તમારા શરીરને સુખ આપશે પણ આત્માને સુખ ક્યારેય નહીં મળે। પૈસા કમાવાથી કોઈ સુખી થતું નથી, પૈસા કમાવાથી સુખી થાય તો ટાટા ને બિરલા પાસે કેટલા પૈસા છે, વડાપ્રધાન પાસે, મુખ્યમંત્રી પાસે કેટલા પૈસા, બહારની બેંકોમાં પૈસા સડે છે, સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં, સ્વિસ બેંકમાં લાખો ને કરોડો ને અરબો નહીં ખરબો રૂપિયા ત્યાં આગળ સડે છે। એટલું બધું મિલકત, એટલી બધી મિલકત ત્યાં આગળ છે। તો પૈસાથી કોઈ સુખી થતું નથી પણ આત્મા, જે આત્માને જો કોઈ સુખી કરવાનો પ્રયાસ કરે ને તો વાસ્તવિકમાં એ સુખી થઈ શકે છે। તો ભગવાનનો જન્મ આઠમ ને દિવસે રાતે 12 વાગે થયો એ દિવસે ભગવાનના જે વાલા ભક્તો છે, જે ભગવાનને પ્રેમ કરે છે ને, એ સાતમને દિવસે જ પાણી પીવાનું બંધ કરી દેશે. જે વાસ્તવિકમાં સાચો પ્રેમ કરે છે, સાતમને દિવસે રાતના જ પાણી પીવાનું બંધ કરી દે, અને આઠમના દિવસે જ્યારે રાતના 12 વાગે ત્યારે ભગવાનના દર્શન કરે કે હવે લાલાનો જન્મ થયો છે. અને ભગવાનના જન્મ જ્યારે થઈ ગયો હોય, જન્મોત્સવ, ત્યારે 12 વાગ્યા પછી ઘરે આવે અને એ જળને ગ્રહણ કરે. અને જળ પીધા પછી પણ અનાજ ન ખાય, માત્ર ફરાળ કરે. આ બધો ભગવાનના વાલા વૈષ્ણવો આવી રીતે ભગવાનના વ્રત અને ઉપવાસ કરે છે. ભગવાનને પુકારે છે કે ભગવાન, ભલે આ જગતમાં બધા લોકો પૈસા કમાય, ગમે તે કમાય, પણ જ્યાં સુધી એને પેટમાં આહાર ન જાય ને ત્યાં સુધી ચેન ન પડે. ભૂખ્યા માણસને તમે 1000-1000ની નોટો પહેરાવો તો એ સુખી થવાનું છે? ભૂખ્યો માણસ હોય કે તું ઉભો રે, થોડી વાર ઉભો રે, હું તને 1000ની નોટ પહેરાવું, આખી માળા પહેરાવું, હું તને એસીમાં રાખું, તને એરોપ્લેનમાં લઈ જાઉં, તને અમેરિકા લઈ જાઉં, જગતની બધી વસ્તુ તમે આપી દો ભૂખ્યા વ્યક્તિને, પણ એને સુખ નહીં મળે જ્યાં સુધી એને જમવાનું નહીં મળે. એવી જ રીતે ભગવાનને પણ ભક્તો પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું ભૂખ્યા ને તરસ્યા તમારી રાહ જોઉં છું કે તમે ક્યારે તમારો જન્મ થાય. જ્યારે ભગવાનનો જન્મ થાય, પટ ખુલે, દરવાજા ખુલે અને ભગવાનની ઝાંકી, ભગવાનના દર્શન થાય, ત્યારે હૃદયની અંદર બહુ સુખ મળે કે આજે ભગવાન મારા હૃદયમાં બિરાજમાન થયા છે. અને એ દિવસે ભગવાનનો જે ભક્ત, જે ભગવાનનો જે ભક્ત છે, એક શબ્દ બહારનો ન બોલે. આઠમને દિવસે જ્યારે ભગવાનનો જન્મ દિવસ હોય, એ દિવસે સંસારનો કોઈ શબ્દ ન બોલે. વાસ્તવિકમાં જો એ ભગવાનનો ભક્ત હોય તો સંસારની વાણી ન બોલે, એ ભગવાનના ગુણગાન ગાય, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ ભગવાનના ગુણગાન ગાય. ઉપવાસનો અર્થ જ એ છે. ઉપવાસનો અર્થ શું છે? કે ભગવાનના ગુણગાન ગાવા. પણ અત્યારે ઉપવાસ નથી કરતા, અત્યારે બકવાસ કરે છે. અત્યારે લોકો શું કરે છે? ઉપવાસ નથી કરતા પણ બકવાસ કરે છે. ધરતી પર બોજ છે. ઉપવાસના નામે કેટલું ખાઈ લે, અને એની વાણી તો બંધ રહે જ નહીં પછી. ઉપવાસનો અર્થ શું છે? ઉપનો અર્થ છે કે પ્રભુ, અને વાસનો અર્થ છે નિકટ. ઉપવાસના દિવસે પ્રભુથી જેટલામાં જેટલા તમે નિકટ રહો, એનો અર્થ છે ઉપવાસ. એટલે લોકો ભૂખ્યા શા માટે રહે છે? આ વસ્તુ તમે ક્યારેય નહીં સાંભળી હોય કે ઉપવાસ કેમ કરવો જોઈએ, શું કારણ છે. આ બધી લિંક છે શાસ્ત્રની, વાંચો. જ્યારે વ્રત, જે અમુક ગ્રંથોની અંદર લખેલું છે, ઉપવાસ કરો એટલે તમારે છે ને તમારો સમય બચે. તમે ભૂખ્યા રહો ને એટલે તમારા વાસણ ધોવાના બચે, પોતું મારવાનું બચે, રસોડું ધોવાનું બચે, આ બધું બચી જાય સમય. અને એ સમય વધે એટલે તમે ભક્તિમાં તમે ઉપયોગ કરી શકો, એનો અર્થ ઉપવાસ થાય. અને તમે ખાઈને પછી 3 કલાક તો નાકોડા ઢહરવાના હોય એટલે એ બચી જાય, કારણ કે ભૂખ્યા પેટે ઊંઘ ન આવે. એટલે ભૂખ્યા હોય ને એટલે ઊંઘ જ ન આવે, એ ઊંઘ્યા હોય ને તો એ ચેન નથી પડતી. એટલે લાવો તો માળા કરું, બેઠા બેઠા તો ભગવાનનું નામ લે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 રામ. અને સાચો જો ભક્ત હોય, હજી એ લેવલ ની વાત કહું, સાચો જો ભક્ત હોય ને ભગવાનનો, જે ભગવાનનો વાલો વૈષ્ણવ હોય, એને ખબર ન પડે કે આઠમની રાત ક્યારે વીતી ગઈ, એને હૃદય પેટમાં જરાય ખબર ન પડે કે મને ભૂખ લાગી છે, પણ નિર્જળા જ્યારે તમે પાણી પીધા વગર ઉપવાસ કરો એને નિર્જળા ઉપવાસ કહેવાય. નિર્જળા ઉપવાસ કરો એટલે વરિયાળીનું પાણી પીવાનું, વરિયાળી હોય ને ઠંડક હોય, અને આપણા પેટમાં ખોરાક ન જાય ને એટલે જઠર એકદમ ગરમ થઈ ગયું હોય, તો સૌથી પહેલા જ્યારે અન્ન તમે નાખો કે ફળ ફળાદી અંદર આહાર કરો, તો સૌથી પહેલા બે ગ્લાસ તો વરિયાળીનું પાણી પીવું જોઈએ, શરબત, મીઠો શરબત. જ્યારે પણ તમે નિર્જળા ઉપવાસ કરો તો આવું કરવું જોઈએ, લીંબુનો શરબત તો પીવો જોઈએ અથવા તો વરિયાળીનો શરબત. આ નિયમ છે બધી વસ્તુના. તો આવો આપણે આપણી મૂળ કથામાં આવીએ. વિત્રાસુર રણભૂમિમાં ભગવાનને પ્રાર્થના કરે છે, મમ્મુત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભમત સ્વકર્મ ભી ત્વન્માયયાત્મા ત્વમજદાર ગેહે આસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. હે પ્રભુ, મને ખબર છે કે હું અસુર છું, હું રાક્ષસ છું, પણ હું જે જે યોનિમાં જન્મ લઉં, તમારે મને જે જે યોનિમાં જન્મ આપવો હોય તમે આપો, પણ એક વસ્તુ આપજો, એક જ વસ્તુ આપજો, શું? કે તમારા શુદ્ધ ભક્તોની સંગતિ આપજો. અત્યારે કદાચ હું મરી જવાનો છું, મને ખબર છે કે હું મરવાનો છું ઇન્દ્ર દેવતાના વજ્રથી, હું મરી જઈશ તો મને ખબર નથી કે હું ક્યાં જવાનો છું. જીવાત્મા જેવું કર્મ કરે છે ને એને મર્યા પછી એને જન્મ મળે છે. આપણને યાદ નથી કે આપણે ગયા જન્મમાં શું કર્યું હતું, આપણને યાદ નથી કે આપણે ગયા જન્મમાં શું કર્યું હતું, પણ એ અનુભવ કરવો હોય તો આ જન્મમાં આપણું જીવન કેવું છે એટલે અનુભવ કરી જુઓ કે ગયા જન્મમાં આવા હતા. સારા કર્મ કરે એટલે એને ઊંચા કુળમાં જન્મ આપે છે. સારા કર્મ જે આસ્તિક, જે ભગવાનને માનનારો હોય, તો ગયા જન્મમાં પણ આપણે એ જ વસ્તુ કરી છે, પણ થોડીક અધૂરી છે, એ પૂરી કરવા માટે ફરીથી આપણને અહીંયા જન્મ મળ્યો છે. ગઈ વારે જ્યારે આના પહેલાનો જે જન્મ હતો ને, એ જન્મ ક્યાંક બીજે થયો હતો, અને એટલી ગેરંટી શાસ્ત્ર આપે છે કે તમે ડાયરેક્ટ એ મનુષ્ય દેહ છોડીને ડાયરેક્ટ તમને મનુષ્યનો દેહ મળ્યો છે, બાકી ગેટમાં કોઈ ન આવે, ભગવાનની કથા સાંભળવા માટે ગેટમાં ન આવે. એટલી ભગવાન કહે છે કે મારી જે કથા છે ને અને મારું નામ ને મારી ભક્તિ હું કોઈને નથી આપતો, અને જેટલા લોકો આ વાણીને, જે ભગવાનના ગુણગાનને જે લોકો સાંભળી રહ્યા છે, જ્યાં જ્યાં જગ્યાએ જ્યાં કૃષ્ણની લીલા કથા થાય છે અને એના કર્ણમાં પડે છે ને, એ જીવનો નિશ્ચિત ઉદ્ધાર થઈ જાય છે. ત્યાં તો જવા દો, નાના નાના ઘાસ ને જેટલા ઝાડવાઓ છે ને એ પણ કથા સાંભળે છે ને એ કે મારું કેટલું સૌભાગ્ય, ભલે મને ઝાડનો જન્મ મળ્યો છે પણ મને ભગવાનની કથા તો મળે છે, ભલે તડકો પડે, ઠંડી પડે, વરસાદ પડે, પણ મને ભગવાનની કથા મળે છે. ઓલા પાપીઓ કરતા તો મારું જીવન કેટલું સૌભાગ્યશાળી કહેવાય કે મને હરિ કથા તો મળે છે. તો જે જીવાત્મા ભગવાનની કથાને શ્રવણ કરે છે એનું તો હૃદય થાય છે, પણ જેટલા જીવો છે ને એ બધા જીવોનું હૃદય પવિત્ર થાય છે. આટલો જે આ કમ્પાઉન્ડ છે, આ કમ્પાઉન્ડની અંદર આખી પૃથ્વીમાં જેટલા જીવાત્માઓ છે ને એટલા જીવાત્માઓ અહીંયા ભરેલા છે. નાના નાના ના જીવાત્માઓ ખચ ખચ કરીને ભરેલા છે. મનુષ્ય કરતા નાના નાના જીવો બહુ બધા ભરેલા છે. તમારું જે મકાન ને બંગલો છે ને એમાં જેટલા જીવો ભરેલા છે ને એટલા મનુષ્યો આખી દુનિયામાં ભરેલા છે. તો જીવાત્માઓ બહુ બધા ભટકી રહ્યા છે જન્મ મરણના ફેરામાં. એનું એને મળશે આગળ મનુષ્યનો દેહ, ઝાડવાઓને મળશે, ચાર પગવાળાને મળશે, બધાને મળશે. ઈ ચક્કર ચાલુ ચાલુ જ રહેવાનું છે. પણ આપણને જે મનુષ્ય દેહનો જે જંકશન મળ્યો છે એ લોકોને લાભ નથી. પણ એ ઝાડની યોનિમાં હોય, કૂતરાના શરીરમાં હોય, સાપના શરીરમાં હોય, ઉંદરના શરીરમાં હોય, પક્ષી પણ જતો હોય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. જ્યાં આગળ ભગવાનની કથા થતી હોય ને, જે જીવાતમાં ઉપરથી જાય છે ને વિમાનમાં, એરોપ્લેનમાં 500 જણા જાય, પણ નીચે હરિકથા જાય છે ને તો એનું બધો પાવર એને મળી જાય. ભગવાનની કથાનો બધો પાવર એને મળી જાય છે. ભગવાન કહે છે કળિયુગમાં હું બધી સુવિધા આપું છું, એન કેન પ્રકારે હું મારા પુત્રોને, મારા દીકરાઓને, દીકરીઓને જે પણ છે બધાને હું લાભ આપું છું, ગમે તે રીતે છૂટ આપે છે ભગવાન. લો બાકી ઓલો વિમાનમાં જાય છે, એને ખબર છે કે નીચે શું થઈ રહ્યું છે. એ તો માત્ર વિમાનમાંથી ઉપર ખાલી જાય છે તો એને પણ આ કથાનું ફળ મળી જાય. જે ઘરમાં ભગવાનનું નામ લેવાતું હોય, ઉપરથી વિમાન જતું હોય, ટ્રેન જતી હોય, ભલે એને સાંભળ્યું નથી પણ એ જગ્યા, એ ભૂમિમાંથી પસાર થઈ જાય ને તો એને એટલું ફળ મળી જાય છે જેટલો એક જીવાતમાં ભગવાનનો ભક્ત ભગવાનનું નામ જપ કરે છે ને એટલું એટલું ફળ એને મળે છે. કથાની બહુ મહિમા છે, બહુ મહિમા છે. જેટલા લોકો આ જગતની અંદર અરબોપતિ છે ને એ બધા ભગવાનની કથાના ગયા જન્મના અધિકારી હતા, પણ કઈક દોષ ને અપરાધ ને કારણે ભગવાને એને ભક્તિ ન આપી. શું કર્યું? કઈક દોષ, આપણામાં દોષ હોય છે ને, એટલે આપણે લોકોમાં દોષ જ જોઈએ છીએ. તો આપણી ભક્તિ જયારે અધૂરી રહી જાય તો ભગવાન છે ને એને કહે, જા હું તને કરોડપતિ બનાવી દઉં, ભક્તિ નહીં આપું તને પણ હું તને અરબોપતિ બનાવી દઉં, તું સુખ ભોગવ. રામજીનું રાજ્ય ચાલતું હતું ત્રેતા યુગની અંદર. ભગવાન રામ અયોધ્યામાં રાજ કરતા હતા ત્યાંની એક કથા છે કે ભગવાનના રાજ્યમાં મનુષ્યો તો સુખી હતા પણ પશુ પક્ષી અને ઝાડવાઓ પણ સુખી, કોઈને કોઈ પ્રકારનું દુઃખ નહોતું, બધા સુખી હતા. અને રામ આખી અયોધ્યામાં બધે ફરતા, દશરથ રાજા. આ રામની ઘટના છે, જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો થયો ને ત્યારની ઘટના છે. તો ભગવાન રામ આખા અયોધ્યામાં બધે ફર્યા, પૃથ્વી પર બધે. એમના રાજ્યમાં મહેલમાં એક કૂતરો આવ્યો અને કૂતરો આવીને કીધું કે આણે મારો અપરાધ કર્યો છે, આ જીવાતમાં એ મારો અપરાધ કર્યો છે. તો રામ કે આને શું સજા આપવી, રામે કીધું કે આને શું સજા આપવી. ત્યારે ઓલો કૂતરો કે આને છે ને વડાપ્રધાન બનાવી દો, મઠાધીશ બનાવી દો. મઠાધીશ એટલે ખબર પડે, મઠાધીશ નો અર્થ છે કે આને કોક મોટો મેનેજર બનાવી દો. જેમ ભગવાનના મંદિરમાં મોટો હોદ્દો આચાર્ય હોય ને એને બનાવી દો. અને મોટો વ્યક્તિ જયારે બને ને એટલે અપરાધ બહુ બહુ કરે પાછા. તો ઓલા કૂતરાએ કેવું કીધું, ગમે તે પણ એને સારું, એને કે કરોડપતિ ભલે બનાવી દીધો પણ કે છે તું કરોડપતિ તો બનીશ પણ સાથે સાથે તું પડી જઈશ, અધોગતિ થશે તારી. કારણ કે જેટલા મોટા મોટા થઈને બેઠા છે એ બધાની અધોગતિ થવાની છે. એટલે કે આને છે ને મહામંડલેશ્વર બનાવી દો, કોક મંદિરનો મુખિયા બનાવી દો. તો રામે કીધું કે આ મુખિયા તો, આ તો તમે સારા સારા સંસ્કાર આપ્યા. કે નહીં નહીં, એ તો મુખિયા જયારે મઠાધીશ બનશે ને એટલે બધાનું સાંભળશે. મોટો વ્યક્તિ હોય બધાને નથી સાંભળતો, નાનાનું એ સાંભળે, સારું એ સાંભળે, ખોટું એ સાંભળે. તો આવી વસ્તુ છે. તો ભગવાને છે ને બધા જીવોને કરોડપતિ ને અરબપતિ બનાવી દીધા પણ ભક્તિ નથી આપતા. પણ શીલ પ્રભુપાદજી જેવા આચાર્યો શું કરે છે, એમનું જે ધન જે કમાયેલું છે કાળું ધન, એ ધન લે અને જન્માષ્ટમી જેવા મોટા મોટા ઉત્સવો મનાવે, એની અંદર મહાપ્રસાદનું આયોજન કરે, ભગવાનનું અભિષેકનું આયોજન કરે અને બધા જેટલા પણ ભક્તો છે એકત્રિત થાય, ભેગા થાય અને ભગવાનનું કીર્તન ને ગુણગાન ગાય. અને એ કાર્યની અંદર જ્યારે આપણું પણ ધન લાગે તો આપણા પરિવાર, આપણા કુળની અંદર આપણા બાળકો એ બધાનું જીવન શુદ્ધ અને પવિત્ર થાય. કારણ કે આપણું ધન શુદ્ધ વસ્તુમાં જાય છે. જે પણ વસ્તુ આપણું જે ધન છે ને, એ ધન કાં તો પ્રસાદમાં જશે, કાં તો ભગવાનના અભિષેકમાં જશે, ભક્તોની સેવામાં જશે. તો એ જીવાત્મા ભાગ્યશાળી છે કે જેનું ધન, જેની વાણી, જેનું શરીર ભગવાનની સેવામાં લાગે છે. વિતરાસુર કહે છે કે હું જે જે યોનિમાં જાઉં, જે જે શરીર મને મળે, એ શરીરમાં તમારા ભક્તોની સંગતિ મળે, મારે બીજા કોઈની જરૂર નથી. અને કહે છે જેની આસક્તિ ઘર, પત્ની, પુત્ર અને પરિવારમાં અને ધનમાં છે ને, એવાથી તો મને દૂર રાખજો ભગવાન. એવા લોકોની પાસે મારે સંબંધ મત રાખજો. બે હાથ જોડીને ભગવાન ભગવાનને પ્રાર્થના કરે છે વિતરાસુર કે જેની જે પૂરેપૂરો ઘરમાં, પત્નીમાં, પુત્રમાં અને ધનમાં જે આસક્ત છે ને, એની સંગતિ ક્યારેય નહીં આપતા. બે હાથ જોડીને કે કેમ? કારણ કે જે મોહ માળમાં, જંજાળમાં જે વ્યક્તિ ફસાયેલો છે એની સંગતિ મારે તો વધારે ફસાય. અત્યારે તો હું થોડો થોડો મુક્ત થઈ ગયો છું, પણ મારી થોડી કદાચ ભક્તિ બાકી હોય અને ફરીથી હું એવા ઘર સંસારી ગૃહસ્થોની આસક્તિમાં ફસાઈ જાઉં તો મારે ફરીથી 84 ના ચક્કર ચાલુ ચાલુ જ રહે. અને અમારા ગુરુ મહારાજ તો, પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસાઈ મહારાજ તો કહે છે કે આ જગતમાં ગૃહસ્થ જીવનની અંદર જેને પત્ની અને પુત્ર માંથી આસક્તિ નીકાળી દીધી હોય ને, એ આને આ જીવનમાં ઓછી ભક્તિ કરશે તો એ ભગવાનને પ્રાપ્ત કરી લેશે. કારણ કે પત્ની અને પુત્ર આ બંનેનો સ્નેહ છે ને બહુ ગાઢ છે, મજબૂત છે. પત્ની માંથી આસક્તિ નીકળી જાય કદાચ, પણ પુત્ર માંથી ન નીકળે. બધા લોકો રાહ જોવે છે ક્યારે મોટો થાય, નોકરીએ ચડે અને પછી હું રિટાયર થઈ જાઉં, પછી સોફા પર સુતા સુતા ટીવી જોઈશ ને દિવ્ય ભાસ્કર વાંચીશ. બધા એ જ સપના જોવે છે, પણ કોઈના આજ સુધી સાકાર થયા નથી, કોઈના ન થયા. કોકે થોડાક વધારે પુણ્ય કર્યા હોય તો કોક ના થાય, બાકી બધા લોકો દુખી જ હોય. લગભગ જુઓ જગતની અંદર ભગવાન બધાને દુઃખ જ આપે છે, કોઈને સુખ આપતા જ નથી. એનું કારણ છે ભગવાનનો જીવ બળે છે કે તમે અહીંયા મત રહો, અહીંયા સેટલ મત થાઓ, એટલે ભગવાન દુઃખ આપે છે. પણ જીવાત્મા સુધરતો જ નથી. પત્ની કદાચ કોકને ખરાબ મળી જાય તો ને હું છૂટા છેડા આપી દઉં, શું કરું, છૂટા છેડા આપી દઉં અને 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ જે ખર્ચો કરવો ખર્ચો થઈ જશે, કાંઈ વાંધો નહીં, પણ મુક્ત થઈ જાઉં, આ દુઃખમાંથી છુટકારો મળી જાય. પણ આ ભગવાન કે ભલે તું છુટકારો તને મળી જાય, તને બીજી આપીશ, એવી ને એવી નવી આવશે ને એનાથી ડાભિયાળ મળશે તને. તને એમ લાગે છે કે હું છુટકારો, તો પહેલા તો આપણને ઘણા લોકો તમે જુઓ, પછી મિત્ર મિત્ર જ્યારે વાતો કરે ને એટલે કે આ તો કાંઈ કામ નથી, એના કરતા પહેલા હતી તો હારી હતી, જમવાનું તો બનાવીને આપતી હતી, કપડાં તો ધોતી હતી, આ તો નોકરાની રાખવી પડે છે નવી લાયા, એના તો હું તો એના કરતા દુઃખી થઈ ગયો. અને 5 લાખ ગયા, એ તો ગયા, કેટલા ઝીના ડબ્બા ખાલી કર્યા, અને આ નવી આવી તો નોકરાની રાખવી પડે છે, બોલો કાંઈ કરતી નથી, પહેલા કરતા કંટાળી ગયો. તો ભગવાન કે છે હું મૂડી સાથે વ્યાજ જે છે ને ચડ્યું છે ને, ચક્રવર્તી વ્યાજ સાથે તમને આપી દઈશ, ચિંતા મત કરો. બાકી જે દુઃખ તો છે ને એ તો ભોગવવું જ પડશે. કોકને વ્યાજમાં પૈસા લીધા હોય ને તો કોક વિચાર કરે, જો કોક ઇજ્જતદાર હોય ને તો વિચાર કરે કે મારું દર મહિને 10,000 નું 2% લીખે 200 રૂપિયા વ્યાજ ચડે છે, અને 1,00,000 રૂપિયાનું 2,000 ચડે છે, જો જલ્દી જલ્દી ચૂકતે નહીં કરું તો વ્યાજ બહુ ચડી જશે. અનુભવ કરો, આપણે વ્યાજે પૈસા બધા લીધા જ હશે, એક ટકે બે ટકે પાંચ ટકે દસ ટકે સટ્ટા વાળા દસ ટકે લે મેચમાં પૈસા લગાડે ને તો આપણે જયારે વ્યાજે પૈસા લીધા હોય ને કોઈક ઇજ્જત વાળો વ્યક્તિ હોય ને એને ઊંઘ ન આવે કે ક્યારે હું આ વ્યાજ અને મૂડી ચૂકતી કરું થાય કે ન થાય પણ જેને ઇજ્જત ન હોય તો આરામથી કાંઈ વાંધો નહીં કારણ કે આપવાના જ નથી તો ક્યાં વાત છે લાખ રૂપિયા કે બે લાખ લીધા આપવાના જ નથી તો શું છે તો એવી જ રીતે જયારે આપણને દુઃખ મળે છે ને તો એને જલ્દીથી જલ્દી સ્વીકાર કરી લેવું જોઈએ અને સુખ હોય ને ભગવાન કે હમણાં સુખ મત આપો આરામથી ભલે પણ જે દુઃખ છે ને જલ્દી જલ્દી આપી દો જેટલું તમારે દેવું હોય કારણ કે દુઃખ છે ને જેટલું મોડું મળશે ને એ ચક્રવર્તી વ્યાજ સાથે મળશે અને સુખ આપણે જો મોડા ભોગવશું તો એનું વ્યાજ લાગશે ને પાછું તો તમને એ વધારે સુખ મળશે પણ અત્યારે લોકો શું છે ઓલું સુખ છે જલ્દી જલ્દી ભોગવી લે છે અને દુઃખ પડ્યું રાખે પેન્ડિંગમાં ભગવાન કે મારે દુઃખ નથી જોતું દુઃખ નથી જોતું પણ એ દુઃખ ચડ્યા જ કરે ચડ્યા જ કરે એક વર્ષ થાય એટલે એક લાખનું દુઃખ હોય એટલે એમાં 2000 વ્યાજ ચડી જાય દુઃખનું અને 2000 દર મહિને વ્યાજ ચડે તો 2000નું એ વ્યાજ ચડે ને પાછું એટલે 12 મહિનાનું 24000 રૂપિયા વ્યાજ ચડી ગયું એ 24000નું એ ચક્રવર્તી વ્યાજ દુઃખનું આ બધું ભોગવવું પડે તો ભગવાન આ જગતના જીવોને કહે છે તમે બધી જગ્યાએ જાઓ કદાચ બોરિયા બિસ્તરા ભરીને કે લાવું હું સુરત જાઉં સુરતમાં તીજી છે અને બધા બહુ ગાડીઓ ને બંગલા બધા છે લાવું હું જઈને બોરિયા બિસ્તરા ભરીને લઉં લઈ જાઉં તો ટાવેલ્સમાં ભરીને ત્યાં જાય ત્યાં જોયે તો કાગડા ધોળા કાળા સુરત વાળા વિચાર કરે છે કે મુંબઈમાં જાય તો મુંબઈમાં સારું છે તેજી છે પણ ત્યાં તો બધા રોબોટો છે જેમ રોબોટ હોય ને એવી રીતે જીવન જ એવું છે કોઈ અને મુંબઈ વાળા વિચાર કરે છે કે હું વાલ્કેશ્વરમાં જતો રહું રહેવા વાલ્કેશ્વર વાળા વિચાર કરે છે કે હું અમેરિકા જતો રહું અમેરિકા વિચાર કરે છે હું લંડનમાં જતો રહું લંડન વાળા વિચાર કરે છે હું મંગળ પર જતો રહું અને મંગળ વાળા વિચાર કરે છે હું ચંદ્ર પર જતો રહું ભગવાન કે દુનિયાના કોઈ પણ છેડે તમે જતા રહો તમને સુખ મળવાનું નથી આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન 9મો અધ્યાય 13મો શ્લોક ભગવદ્ ગીતા બ્રહ્માથી માંડીને કીડી સુધી બધાને દુઃખ મળે છે પોતપોતાના કર્મ અનુસાર બ્રહ્માએ સારું કાર્ય કર્યું છે એટલે એને બ્રહ્માજીનું પદ મળ્યું છે અને તમે જે સારું કાર્ય કર્યું એટલે તમને રો હાઉસ ને બંગલો મળ્યો છે અને જેને સારું નથી કર્યું એ રોડ ઉપર ઝૂંપડું બાંધીને રહે છે અને જેને કાંઈ નથી કર્યું એ હાથ પગ કપાયેલા છે અને એનું કોઈ નથી આગળ પાછળ જુઓ માપો પણ બ્રહ્માને જે ભક્તિ નથી આપી આપણને બધાને આપી છે બ્રહ્મા તડપે છે આપણને એ વસ્તુ મળી છે આપણને કદર આપણે પૈસો જોવે છે બસ ગમે જેટલી કથા સાંભળો સત્સંગ કરો નામ જપ કરો તો એ પૈસો જ દેખાય પૈસો ક્યારે આવશે ત્યારે હું સુખી થઈ જઈશ ઘણા લોકો જાણે છે કે હું પુણ્ય કરીશ ને તો હું ધનવાન બની જઈશ સ્વર્ગમાં જઈશ એ હિસાબે પણ લોકો છે ને પુણ્ય કરે છે ઘણા લોકોને એવી ઈચ્છા છે કે હું પુણ્ય કરું લોકોને ઘણા લોકો નથી ગરીબોને જમાડે છે હોસ્પિટલો બનાવે મંદિરમાં દાન આપે પછી પાણીની પરોબો બંધાવે અવાડા કરાવે ઘણી ઘણી વસ્તુ કરે એને ખબર છે કે હું આ વસ્તુ કરીશ ને તો હું જ્યારે શરીર છોડીશ એટલે સ્વર્ગમાં મને સુખ મળશે અને ભગવાને બધું મને પાછું આપી દેશે ઘણાને વિશ્વાસ છે અને ઘણાને નથી પણ સ્વર્ગમાં જાય પછી પણ દુઃખ જ છે ત્યાં પણ સ્વર્ગના ઇન્દ્ર દેવતાની શું દશા છે જુઓ ઇન્દ્ર દેવતાએ કેટલા ગુરુને મારી નાખ્યા સૌથી પહેલા બૃહસ્પતિનો અપરાધ કર્યો વિશ્વરૂપના તો 3 ડોકા કાપી નાખ્યા અને દધીચી ઋષિનું એ ડોકું કાપી નાખ્યું સ્વર્ગમાં બધે ખુરશી મારી પેલો કે મારી એવું છે જે મેં દિલ્હીમાં ચાલે છે સ્વર્ગમાં આવું જ ચાલે છે પૃથ્વી પર કોક તપસ્યા કરે અશ્વમેઘ યજ્ઞ કરે એટલે ઇન્દ્ર દેવતા ફરીથી અહીંયા મોકલે બલિ મહારાજે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા તો ભગવાનની પાસે ભીખ માંગે મારી ખુરશી ખતરામાં છે છે ને, જેમ ઓલું ઘણા ઘણા પિક્ચરોમાં નથી આવતા, મેરી ખુરશી ખતરે મેં હે, એક ખુરશી કે ચાર પાયા, ચાર પાયા છે ને, એક વિપક્ષ પાર્ટી કા હૈ, એક ઇસકા હૈ, એક ઇસકા હૈ, એક શિવસેના કા હૈ, એવું બધા નથી કહેતા. તેવી રીતે ઇન્દ્ર દેવતા કે મારી ખુરશી ખતરામાં છે, બલિ મહારાજ પૃથ્વી પર ભરૂચમાં યજ્ઞ કરી રહ્યા છે, નર્મદા નદીને કિનારે બલિ મહારાજે ત્યાં યજ્ઞ કર્યો હતો, અને ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ પાસે ભીખ માંગે છે, ત્રાહી મામ ત્રાહી મામ, મારી ખુરશી ખતરામાં છે, અમરાવતી સ્વર્ગનું રાજ્ય, તો મારી રક્ષા કરો. તો ભગવાન કે લો તારી માટે છે ને મારે ભિખારી બનવું પડશે, અને વિષ્ણુ વામન થઈને ચાલ્યા, ભીખ માંગે છે કે આપો ભીખ, હું બ્રાહ્મણ છું, મારે ત્રણ પગ જમીન જોવે છે. તો જ્યારે જ્યારે સ્વર્ગમાં દુઃખ પડે છે ને, આ સ્વર્ગના દેવતાઓ બધા દોડતા દોડતા ત્યાં જ જાય છે ભગવાનની પાસે. એને ખબર છે કે ભગવાન જ આપણું દુઃખ દૂર કરશે, બીજું કોઈ નહીં કરે, અને આપણે એની પાસે જવું પડે. 33 કરોડ પાસે જાય બધા. વિતરાસુર કે છે, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ બી, જે સંસાર ચક્રમાં ભમતા હોય છે જન્મ મૃત્યુના ચક્કરમાં, એને તો ક્યારે દર્શને મારા ન થાય એવા મને આશીર્વાદ આપો, એમાં કોઈમાં મારી આસક્તિ ન થાય. સંસાર ચક્રમાં, સંસાર જંજાળમાં જે લોકો ફસાયેલા છે એમાં ક્યારે મારી આસક્તિ ન થાય, એના દર્શને ક્યારે ન થાય. વાસ્તવિકમાં સત્ય ઘટના છે, આપણે થોડીક પણ જો ભક્તિ કરતા હોય ને, અને કોક એવા વ્યક્તિના દર્શને થઈ જાય, એને એનું એઠું ખાઈ લઈએ ને, તો આપણામાં એવા સંસ્કાર આવી જાય છે. અને અનુભવ કરવો તો તમે અનુભવ કરી જોજો. શાસ્ત્રોમાં એક ઘટના છે, સત્ય ઘટના, કે એક ઋષિ મુનિ સાધુની કુટિયા જે હોય ને, એ કુટિયામાં તપસ્યા કરતા હતા, અને રાજા જે આસક્ત હોય, રાજા કેવો હોય, પત્નીમાં, રાજ્યમાં, ને નોકર ચાકરમાં, ઘોડામાં, બધે આસક્ત હોય, રાજા બધી વસ્તુમાં આસક્ત હોય. એક સમયની ઘટના કે રાજા શિકાર કરવા જંગલમાં ગયો, અને જંગલમાં જઈને રાજા લોકો શું છે, પેલું આપણે ટ્રકમાં નથી થેલી બાંધતા પાણીની, સાઈડમાં બાંધીને રાખે ને, પેલા એ લોકો એવી રીતે થેલી રાખતા, અને પોતપોતાની બધી જે થેલીઓ પાણી પીવાની અલગ રાખે બધા. અત્યારે તો કોઈ બી એક જ ગ્લાસમાં હજારો જણા પીવે, લગ્નમાં ગયા હોય એટલે. પણ હંમેશા તમે જુઓ, જેટલા પણ ભક્તો હોય ને, એ પોતાની પાણીની બોટલ અલગ જ રાખશે, ક્યારે પાણી ન પીવે જાહેરમાં. કેટલા જણાએ મોઢું માંડ્યું હોય એની પી લઈએ, આપણે ચાલે. ભંગિયાએ પીધું હોય, મુસલમાને પીધું હોય, ગમે તેમાં ગાયનું માંસ ખાતો હોય, એનું એઠું આપણે પીએ એટલે આપણામાં એવા અવગુણ આવે. રાજા અને બ્રાહ્મણ સાધુ દેવતાને મળવા ગયા, અને બંનેની જે થેલી હતી ને પાણીની, એ બંને બાજુ બાજુમાં મૂકી દીધી. આપણે નથી પાણીની બોટલમાં બાજુમાં પાણી નથી મૂકતા, એવું છે કે ફ્રીજમાં પાણી હોય એમ બાજુમાં સોસ મૂકીએ છીએ, ના ના. તો બંનેની બાજુ પાણીની જે થર્મોસ જે હોય મૂક્યા હતા, અને ઘણી વાર વાતો કરી, કથા સાંભળી, અને જે રાજાનું જે પાણીની જે બોટલ જે કહેવાય પાત્ર, એ પાત્ર ઓલા ઋષિ મુનિ પાસે રહી ગયું, અને ઋષિ મુનિ જો પાણીનું પાત્ર રાજા લઈ ગયા, અને રસ્તામાં જયારે શિકાર કર્યો, રાજા તો છે ને એટલા આસક્ત હતા, પણ ઓલું ઋષિ મુનિનું એઠું જે પાત્ર હતું ને, એ પી ગયા ઘટાઘટ, પાણી પી ગયા એક જ વખત. અને ઋષિ મુનિ એટલા ત્યાગી ને વિરક્ત સાધુ સંત, એ રાજાનું એઠું પાણી પી ગયા, એના મને કાં તો મારું છે, બંને એક જેવા હતા. રાજા તો ઘરે ગયો, અને ઘરે જઈને બીજા દિવસે નાહી ધોઈને રાજગાદી બેસવા જાય, પણ કે મને ગમતું કેમ નથી, હવે મારે હવે સંન્યાસ લેવો છે, મારા સંસારમાં આસક્તિ નથી રાખવી. હવે ઓલા સાધુ નું એઠું પાણી પીધું ને ઓલા સાધુ કે આ આખું જીવન રોજ હોમ હવન યજ્ઞ ધુમાડા ખાવા, એના કરતા સંસારમાં કેટલું સુખ છે. લાવો હું હવે ફેરા રૂપડા. ઓલા સાધુ વિચાર કરે કે મૂળ કુટિયા છોડીને ક્યાંક લગ્ન કરું ને પછી ક્યાંક નોકરી મળતી હોય તો જતો રહું, ક્યાંક પટાવાળા નોકરી મળે તો, બાકી હું તો ભણેલો ગણેલો નથી, મારે ક્યાં નોકરી મળવાની છે. સાધુ કુટિયા ને વન ને જંગલ ખાલી કરીને શહેરમાં આવ્યો અને ઓલો જે રાજા છે ને એ બધું છોડીને વનમાં જંગલમાં જતો રહ્યો. પત્ની ને છોકરા ને પ્રજા ને મંત્રી બધા લોકો રોવે, રાજા તમે જતા રહેશો તો રાજ્ય કોણ સંભાળશે, કે બધું ગયું, મારે એની કઈ પડી, કારણ કે કઈ સાથે આવવાનું. એક વખત ખાલી એઠું પાણી પીવાથી આટલી ઊંચી સ્થિતિ આવી જાય તો આપણે તો કેટલા જણાનું એઠું ખાઈએ છીએ. જ્યાં પણ તમને એકદમ ઊંડાણમાં જાઓ, તમને કહું હવે તમે સાંભળો, જ્યાં પણ આપણે જઈએ છીએ ને કોકના લગ્નમાં તો આપણે જાતે લેવાનું હોય, બરોબર, અને જે હાથે માણસ જે ખાતા હોય ને એ હાથે જ લે. ક્યારે હું તો અમે તો જેટલા પણ સાધુ સંતો હોય ને એ તો ક્યારે લગ્નની અંદર ખાય જ નહીં, કારણ કે હજારો લોકો એ ચમચો પકડે હોય અઠ્ઠા હાથ, દાળ ભાતના હોય કે ગમે તે રસ હોય કોઈ બી હોય, હાથમાં બધું ચોટ્યું હોય ને એ જ હાથે ચમચેથી લે બધું. ઘરમાં આ દશા જ છે, બીજી નથી, ઘરમાં આ દશા જ છે. સર્વિસ વાળો એક વ્યક્તિ હોવો જોઈએ, સર્વિસ એટલે પીરસવા વાળો, અને એ પણ સ્ત્રી હોવી જોઈએ, અને છેલ્લે ખાય, અને એને હાથે બધા લોકો લે, હજારો લોકો. તો કોક સારા ગુણ વાળો હોય તો એ કદાચ બીજામાં સારા ગુણ જતા રહે, પણ બીજો કોક ખરાબ ગુણ વાળો આવી ગયો તો પેલાને ના પાડે. એટલે આ બધી વસ્તુ વિચારવા જેવી છે. આપણે હજારોનું એઠું આપણે ખાઈએ છીએ દિવસમાં, લાખો લોકોનું ખાઈએ એઠું, ક્યારે કોઈનું એઠું ન ખાવું જોઈએ. પત્નીએ પતિનું એઠું ખાવું જોઈએ પણ પતિએ પત્નીનું એઠું ક્યારે ન ખાવું જોઈએ. અને એક વસ્તુ છે કે ભગવાનની જો ભક્ત હોય પત્ની અને પતિ ન હોય ને તો એને દેવું જોઈએ, તો એનામાં એવા ગુણ આવે. આમ તો શાસ્ત્રમાં લખ્યું છે કે પતિએ પત્નીનું એઠું ન ખાવું જોઈએ, જો ભક્ત હોય તો. પતિ ક્યારે પત્નીનું એઠું ન ખાય પણ પત્ની ખાય, અત્યારે વિપરીત થઈ ગયું છે, આપણે કોઈ ખાતું નહીં. કદાચ કોકે રોટલીનો કટકો એઠો મૂક્યો હોય કે કાંઈ પણ વસ્તુ સારામાં સારી કોઈ વસ્તુ લાવ્યા હોય, મઠ્ઠો કે મન્નત ભાવ, તો આપણે નાખીએ થોડા એ ખાઈ જાય, જેને કદર નો એ નાખી દે. તો આ ઘણી ઘણી વસ્તુઓ જાણવા જેવી છે, ઘણી વસ્તુઓ અહીંયા. આ તો હું તમને ખાલી ઝલક આપું છું, એ બધી વસ્તુઓ જાણવી હોય ને, નથી કહેતા ટ્રેલર. જ્યારે સિરિયલ પતી જાય ને એટલે પાછળ થોડોક ભાગ બતાવે કે આવતીકાલે શું થશે, એવી રીતે હું તમને બતાવું છું કે જે ઓલું કાઉન્સિલ વસ્તુ છે ને એની અંદર 100 એ 100% તમને બધું સમજાવવામાં આવે. અહીંયા તો માત્ર 99% કથા ચાલે, 1% ક્યાંક વૈષ્ણવ સુધરવાનો જે ચાન્સ હોય ને 1% જ મળે કે આવું હોય છે. પણ એ વસ્તુ કાઉન્સિલની અંદર બહુ ડીપમાં તમને બધું સમજાવવું જોઈએ, સમજાવવામાં આવે કઈ રીતે રહેવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, કેવી રીતે બધું આપણને નવું નવું જાણવા બધું મળે. એ હવે ધીરે ધીરે થશે જન્માષ્ટમી પછી. અને એની અંદર વધારે નથી, એ તો માત્ર 25 જણા જ, 25 જણા, 25 થી વધારે કોઈ નહીં. જે લોકોને આગળ વધવાની ઈચ્છા છે ને કે ના ના પ્રભુ તમારા જેવું અમારે પણ બનવું છે, અમારે પણ એવી જ ભક્તિ કરવી છે જેમ તમે કરો છો, એવા ભક્તની ત્યાં જરૂર છે. આયારામ ગયારામ લોકોની જરૂર ત્યાં નથી. ત્યાં જેને આગળ વધવાની ઈચ્છા છે કે ના મારે ભક્તિમાં આગળ વધવું છે, નિયમના પાલન પરફેક્ટ કરવા છે, તમે જે રીતે કહેશો શાસ્ત્ર પ્રમાણે તમે કહો છો તો તમે જે રીતે કહેશો એ પ્રમાણે હું કરવા તૈયાર છું. મોટી મોટી સિટીમાં લોકો સિદ્ધપુર થી લોકો પાલનપુર જેટલું અંતર છે ને એટલા અંતર સુધી લોકો કથા સાંભળવા જાય છે. બોલો, એ લોકોની કેટલી જિજ્ઞાસા હશે, વિચાર કરવા જેવો છે. 30 કિલોમીટર છે સિદ્ધપુરથી પાલનપુર, અને રાતનો સમય, પાછો દિવસનો નહીં. રાતે 9 વાગે પ્રવચન ચાલુ થાય, 10:30-11 વાગે એ લોકો ભગવાનનો પ્રસાદ લઈને 11 વાગે પાછા સિદ્ધપુર જાય, કલાકે પહોંચે 12 વાગે. તો એ દર અઠવાડિયે એકવાર સત્સંગમાં આવે, અને અહીંયા ખાલી 10 મિનિટનો રસ્તો હોય ને તો કોઈને ઈચ્છા નથી થતી. હવે એવા લોકોને પછી શું એની ઊંચી વસ્તુ આપીએ, જે આ વસ્તુમાં જેને ઇન્ટરેસ્ટ નથી, તો એનાથી ઉપરની જે વસ્તુ છે જેને કહેવાય કાઉન્સિલ, જે ભક્તોને આગળ વધવાની ઈચ્છા, એવા લોકોને ક્યાં પછી આગળ ફોર્સ કરીએ. બાકી ઈ પેમ્પલેટ, ઈ વસ્તુ છે ને, ઈ કાગળિયા, ઈ ફોર્મ ક્યારના તૈયાર કરેલા, ખાલી નામ જ લખવાના બાકી છે. પણ એ અત્યારે નહીં કીધું, જ્યાં સુધી સામેથી કોઈ ન કહે ને કે મારી વસ્તુ શીખવી છે ત્યાં સુધી એ વસ્તુને દેવાની નથી. તો આ રીતે વિતરાસુર કહે છે કે જે લોકો જન્મ મરણના ચક્કરમાં ફસાયેલા છે એની ક્યારે મને આસક્તિ થાય નહીં. કુંતી મહારાણી પણ કહે છે, ભગવાનને પ્રાર્થના કરે છે કુંતી મહારાણી. ભગવાન જ્યારે દ્વારકામાં જાય ત્યારે કુંતી મહારાણી પ્રાર્થના કરે છે, નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રયે. અલગ અલગ શ્લોકોની અંદર કુંતી મહારાણી પ્રાર્થના કરે છે, અને પ્રાર્થના કરતા કહે છે કે મારી આ જગતમાં કોઈનામાં આસક્તિ ન રહે. ત્યાં સુધી કહે છે કે પાંડવો, મારા 5 પુત્ર છે ને, ભીમ, દુર્યોધન, અર્જુન, નકુલ, સહદેવ. ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, નકુલ ને સહદેવ, દુર્યોધનનું નામ લીધું. આ 5 પાંડવોની અંદર એ ભલે મારા પુત્ર રહ્યા, પણ એની અંદર જે સ્નેહનો સંબંધ છે ને એને કાપી નાખો ભગવાન. ભગવાન કહે છે કે આ તો તમારા પુત્ર છે ને, ધર્મ છે, આ તો ધાર્મિક છે બધા. યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજના પુત્ર, ભીમ વાયુ પુત્ર, અર્જુન ઇન્દ્ર દેવતાના પુત્ર. તો કહે છે આ તમારા પુત્ર બધા ધાર્મિક છે, એ લોકોની અંદર એ તો ભગવાનના શુદ્ધ ભક્ત છે, મારા ભક્ત છે શુદ્ધ. તો એ કે એન્ડ સમયમાં, અંત સમયમાં એની અંદર જો આસક્તિ રહી ગઈ તો ભલે તમારા ભક્ત જ રહ્યા. એટલે જે એની અંદરની પણ જે સ્નેહનો પાસ છે ને એને કાપી દો. એ તો આ જન્મમાં મારા પુત્ર થયા છે, ગયા જન્મમાં થોડા હતા. અને ભગવાન તમારો ને મારો છે ને નિત્ય સંબંધ છે, એટલે તમારામાં જે મારો જે ગાંઠ જે લાગેલી છે ને મજબૂત કરો એને, કે આ નિરંતર જન્મો જન્માંતર સુધી રહે. આવી રીતે વિતરાસુર અલગ અલગ શ્લોકની અંદર પ્રાર્થના કરે છે. અને આસક્તિ વસ્તુ ગૃહસ્થ જીવનમાં રહેવું એમાં કોઈ મોટી ઉલી દુઃખનું કારણ નથી. ગૃહસ્થ જીવન તમે જીવી શકો છો, સંસારમાં રહો, કામ ધંધો કરો, સગા પરિવાર સાથે બધી રીતે રહો, પણ એ વસ્તુની અંદર આસક્ત મત થાવ, પત્નીમાં પુત્રમાં ક્યારે આસક્ત ન રહેવું જોઈએ. એવું ન થવું જોઈએ કે આના વગર મારે ચાલશે નહીં, દીકરા વગર મારે ચાલશે નહીં. દીકરો કદાચ આપણને ભગવાને આપ્યો ને કદાચ મરી ગયો હોય ને દીકરો, પેટમાં પાણી ન હલવું જોઈએ. અને જો આંસુ આવે છે ને તો આસક્તિ છે ને દીકરામાં. પત્ની અઠવાડિયે જતી રહે રાખડી બાંધવા, અને પતિને કપડાં ધોવા પડે, જાતે રસોઈ બનાવવી પડે, પછી આંસુડા એટલે કાંદા લસણનો વઘાર કરે એટલે આંખો ન બળે. ઈ કાંદા લસણ કે છે, હું તમને ખાધા પહેલા તો હું તમને રોવડાવું છું, જ્યારે તમે સમારો ને એટલે ખાધા પહેલા તો રોવડાવું છું ને ખાધા પછી તમને રોવડાવી જ્યારે તમે જાશો ત્યારે, કારણ કે હું તમો ગુણી છું અને જે લોકો હાવ પડેલા છે ને એના માટે હું કામનો છું, તમે મને યુઝ મત કરો. ઈ કાંદો અને જે લસણ છે ને એની એની વાણીમાં આપણને સમજાવે છે કે જે હાવ પડી ગયેલા છે તમો ગુણી લોકો, એના માટે હું છું, બનેલો છું, ભગવાને એટલા માટે મને બનાવ્યા છે. કે ભગવાન આ જગતમાં બધું પથરાય બનાવ્યા છે, કેમ નથી ખાતા? આ તો કે ખાવા માટે બનાવ્યું છે એટલે તો ખાઈએ છીએ. તો ભગવાને તો પથરાય બનાવ્યા છે, બધું બનાવ્યું છે, કેમ નથી ખાતા? બોલો, આ ઝાડના પાંદડા ખાવ એ ખાવાનું જ છે ને, એ નહીં ખાય, પણ જે જીભને સારું લાગે ને એ ખાય. ઘણા લોકો કે કાંદા લસણ વગરની કઢી બને જ નહીં, લીલી ડુંગળી વગરની, અને અહીંયા જે બધા પ્રસાદ લે છે ને આવી બને છે કેમ? આટલી સારી વસ્તુ કેમ બને છે પ્રસાદ? સ્નેહથી અને ભાવથી તમે બનાવો ને તો એના વગર બધી વસ્તુ બને. કાંદા લસણ વગરની વસ્તુ મીઠી લાગે, ટેસ્ટફુલ લાગે. અને જે લોકો ન ખાતા હોય એ લોકો ખાય, ભગવાનનો પ્રસાદ લે અને પછી અનુભવ કરે, કારણ કે એને જ્યારે ભગવાન જ્યારે ચાખે ને તો એનો અદ્ભુત ટેસ્ટ આવે. એવું આપણે ક્યારે ન ખાધું હોય. તો પત્ની અને પુત્ર અને પરિવારમાં અને સમાજમાં રહેવું, એમાં ભગવાન કે એમાં હું તમને ના નથી પાડતો, પણ એમાં જઈને આસક્ત થઈ જવું એ બહુ મોટી દુઃખની વાત છે. અને એમાં જ્યારે ફસાય ને ત્યારે એને રોતા એનું આવડે. ઇન્દ્ર દેવતા વજ્રનો કે પ્રહાર કર, ઇન્દ્ર દેવતાને કહે છે કે તું વજ્રનો પ્રહાર કર. વિત્રાસુર કહે છે, ઇન્દ્ર દેવતા કે ગદા જેમ મારી ફેલ થઈ ગઈ એમ વજ્ર ફેલ થઈ જશે તો? કે આ છે ને દધીચી ઋષિનું, એના હાડકામાંથી બનેલું છે, એની તેજ અને તપસ્યાથી બનેલું છે, અને ભગવાનની ભક્તિથી બનેલું છે, ભગવાનના આદેશથી બન્યું છે, નિશ્ચિત તું મને માર. અને ઇન્દ્ર દેવતાએ જ્યારે પ્રહાર કર્યો તો સૌથી પહેલા જમણો હાથ વિત્રાસુરનો કપાઈ ગયો. મનમાં એ સ્મરણ કરવું જોઈએ કે વિત્રાસુર રાક્ષસ બહુ મોટો હતો, છેક સ્વર્ગ સુધી પહોંચે એટલો મોટો વિત્રાસુર રાક્ષસ, આખી પૃથ્વીને માપી જે એટલો મોટો, એટલો વિશાળ રાક્ષસનો યુદ્ધ ચાલ્યું છે. બે હાથ કાપી નાખ્યા, એક હાથ કાપ્યો અને બે હાથ કાપી નાખ્યા. જ્યારે બીજો હાથ કાપવા જાય ત્યારે વિત્રાસુરે એ હાથથી છે ને વજ્ર ફેંકી દીધું. અને ઇન્દ્ર દેવતા એટલો ડરી ગયો કે હવે શું કરું, આ વજ્ર તો એના ચરણોમાં પડ્યું છે, ક્યાંક મને હું લેવા જાઉં મને મારશે તો, એટલો મોટો રાક્ષસ. ઇન્દ્ર દેવતા તું જોવે છે શું, આ વજ્ર ને ઉપાડ ને મારો હાથ ને મારું ગળું કાપી દે. પણ ઇન્દ્ર દેવતાને ડર લાગે છે. અને વિત્રાસુરે જયારે કીધું ત્યારે ઇન્દ્ર દેવતાએ હાથમાં વજ્ર લીધું અને ડાબો હાથે કાપી નાખ્યો. અને જ્યારે ડાબો હાથ કાપ્યો તો અચાનક વિત્રાસુરે પોતાનું મોઢું ખોલી દીધું, વિશાળ મોઢું ખોલી દીધું, અને ઇન્દ્ર દેવતાની પાસે જઈ રહ્યું છે એ મોઢું. અને ઇન્દ્ર દેવતા એટલો ડરે, હાથમાં વજ્ર હતું ને ઇન્દ્ર દેવતાને ગળી ગયો આખો, આટલું મોટું મોઢું, ઇન્દ્ર દેવતા આટલો નાનો. જેમ આપણે ચોખાનો દાણો કેટલો હોય એવી રીતે ઇન્દ્ર દેવતા એટલા નાના થઈ ગયા. એટલા ના, એ તો બરોબર હતા પણ ઓલો મોટો હતો વિત્રાસુર. ઇન્દ્ર દેવતાને ગળી ગયા અને બધા લોકો, દેવતા અને અસુર બધા ચિંતા કરે, ભગવાન બધા લોકો જોવે કે આ ઇન્દ્ર દેવતાનું શું થશે. ઇન્દ્ર દેવતાને લાગ્યું ક્યાંક મને ચાવી ન જાય, કે મારી શું દશા થાય. અને પેટમાં જેવો ઉતર્યો તો પેટમાં તો એટલું મોટું, જેમ આપણે ગોળામાં કોકને પૂર્યા હોય અંદર મહેલમાં, એના જેવું અંદર હતું, એટલો મોટો રાક્ષસ. અને વિત્રાસુર પેટ ફાડીને બહાર નીકળી ગયો અને ઓલો આહા તાળ કરે, હવે શું કરે. તોય વિત્રાસુર ના પ્રાણ જાય નહીં, પેટ ફોડી નાખ્યું, બે હાથ કાપી નાખ્યા, એટલો મોટો રાક્ષસ વિત્રાસુર. ત્યારે ઇન્દ્ર દેવતાને કહે, જોઈ શું રહ્યો છે, હવે મારું ગળું કાપ. ઇન્દ્ર દેવતા કે તમને તમારી, તમે તો તમારી સદગતિ થશે ને. ત્યારે કે મારી સદગતિ એટલે કે તમે સ્વર્ગના રાજા બનશો ને, હવે તો તમને સ્વર્ગનું સુખ મળશે. ત્યારે વિત્રાસુર કે છે કે ભગવાનના જે પ્રિય ભક્તોને ભગવાન સ્વર્ગનું સુખ નથી આપતા, એને તો પોતાના ધામમાં લઈ લે છે. અને હે ઇન્દ્ર દેવતા, તને એમ લાગે છે ને કે હું આ યુદ્ધમાં જીતી જઈશ, પણ તું જીતીને તું હારેલો છે, કારણ કે જીત્યા પછી તને સ્વર્ગનું સુખ મળશે, સ્વર્ગનો રાજા તું બનીશ, પણ મર્યા પછી જ્યારે મારા પ્રાણ જશે ને હું ડાયરેક્ટ ભગવાનના ધામમાં જઈશ. તું જીતેલો છે પણ તોય તું જીતીને હારેલો છે, અને ભલે કદાચ હું યુદ્ધમાં મારું મૃત્યુ થઈ જશે, હું હારેલો છું ને તોય હું જીતેલો છું. અને જોઈ શું રહ્યો છે મારું ગળું કાપ, કે છે એ ગળું કાપતા કાપતા ઇન્દ્ર દેવતાને એક વર્ષ લાગ્યું હતું, એટલા મોટા વિકરાળ રાક્ષસનું ગળું કાપતા કાપતા એક વર્ષ લાગ્યું હતું. 365 દિવસ જયારે પૂરા થયા ત્યારે અહીંયા સુધી ગળું કપાઈ ગયું, ધડ નીચે પડ્યું, અને બધા દેવતા લોકો તાળી વગાડવા લાગ્યા. અને જયારે યુદ્ધ થયું હતું ત્યારે બધા દેવતા ભાગી ગયા હતા, બોલો, એ અસુર થી ડરીને ભાગી ગયા. અને અહીંયા આગળ ઇન્દ્ર દેવતા એની પાછળ બ્રહ્મ હત્યાનું પાપ પાછળ પાછળ આવે છે. મસ્તક તો કપાઈ ગયું પણ ઇન્દ્ર દેવતાને બ્રહ્મ હત્યાનું પાપ લાગી ગયું. હવે શું કરે? જ્યાં જ્યાં ઇન્દ્ર દેવતા જાય એ બ્રહ્મ હત્યા એક ચુડેલની જેવું હતું અને એના વસ્ત્ર અને એનું શરીરમાંથી માત્ર લોહી ને કફ ને પિત્ત. બ્રહ્મ હત્યા કોને કહેવાય? આને કહેવાય. એક એવી વસ્તુ છે દેવી કે સ્ત્રી કહેવાય બ્રહ્મ હત્યા. અને એના વસ્ત્ર ને બધું લોહીથી ભરેલા હતા. એવી બ્રહ્મ હત્યા દોડતી દોડતી એ ઇન્દ્ર દેવતાની પાછળ જાય છે. અને ઇન્દ્ર દેવતા કે આ બ્રહ્મ હત્યા મને વળગી રહી છે, તો ઇન્દ્ર દેવતા કે છે માન સરોવરમાં જઈને ઇન્દ્ર દેવતા જઈને છુપાઈ ગયા. હે રાજન દેવરાજ ઇન્દ્ર તેના ભયથી દિશાઓ અને આકાશમાં નાસ્તા ફરતા ફરતા રહ્યા અને અંતે ક્યાંય પણ શરણ ન મળી તો પૂર્વ અને ઉત્તર દિશામાં ઈશાન ખૂણામાં આવેલા માન સરોવરમાં શીઘ્રતાપૂર્વક ત્યાં આગળ કમળની જે નાળ હોય ને એમાં જઈને છુપાઈ ગયા. અંદર પાણીમાં જઈને પવિત્ર વસ્તુમાં બ્રહ્મ ત્યાં ન આવે. આગળ કહે છે કે દેવરાજ ઇન્દ્રએ જોયું કે બ્રહ્મ હત્યાના સાક્ષાત ચાંડાલીની જેમ તેની પાછળ પાછળ દોડતી આવતી રહી. વૃદ્ધત્વને કારણે તેના બધા અંગો કંપી રહ્યા હતા અને ક્ષય રોગ તેને પીડાવી રહ્યો છે. તેના બધા વસ્ત્રો લોહીથી લથપથ થઈ રહ્યા હતા. આવી પોતાના સફેદ સફેદ પડિયા આવેલા વાળ વિખરેલા તે ઉભો રહે એમ ચીસો પાડતી પડતી એની પાછળ બ્રહ્મ હત્યા દોડી રહી છે. બ્રહ્મ હત્યા એટલે જેને ગૌ હત્યા કરી હોય, સ્ત્રીની હત્યા કરી હોય અને બ્રાહ્મણની હત્યા કરી હોય ને એને ગૌ હત્યા કહેવાય. અને એને શું શું રોગ થાય છે? જ્યારે એને નવો મનુષ્ય દેહ મળે ને ત્યારે એને શરીર પર કોઢ થઈ જાય આખા શરીરે. જેને બ્રાહ્મણ સ્ત્રી અને ગાયની હત્યા કરી હોય ને એને આવા રોગ થાય. ક્ષય રોગ જેને કેન્સર રોગ કહેવાય, જેને એડ્સની બીમારી, જે ભયાનક રોગ કહેવાય ને આ રોગ બ્રહ્મ હત્યાના છે. તો ઇન્દ્ર દેવતાને નથી છોડી તો સાધારણ મનુષ્યને તો ક્યાં વાત કરો છો? કોઈને નથી છોડતી. આખા શરીરે કોઢ થઈ જાય ખબર છે, અમુકને આખા શરીરે ખરજવું થઈ જાય, શરીરે ફોલ્લા ફોલ્લા થઈ જાય, અમુકને તો શરીરમાં રોગ જ ભરેલો હોય, જન્મથી રોગી હોય. તો આવા લોકોને સમજવું, શાસ્ત્ર કહે છે કે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, તો આ જીવનમાં એ પૂરું કરી રહ્યા છે કર્મ. ઇન્દ્ર દેવતા તો છુપાઈ ગયા પણ સ્વર્ગના બધા દેવતાઓ ડરે છે કે હવે શું કરીએ, રાજા કોને બનાવીએ. અને ઇન્દ્ર દેવતા 1000 વર્ષ, અહીંયા કે છે દેવરાજ ઇન્દ્ર 1000 વર્ષ સુધી એ માન સરોવરમાં બ્રહ્મ હત્યાના ડરથી ત્યાં છુપાઈ ગયા. અને છુપાતા છુપાતા જયારે દુઃખ પડે ને તો બધું યાદ આવે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. દેવરાજ ઇન્દ્ર એ કમળની નાળમાં માન સરોવરમાં 1000 વર્ષ સુધી ભગવાનનું નામ લેતા રહ્યા, નામ લેતા રહ્યા. અને નામ લેવાથી બ્રહ્મ હત્યાનું બધું પાપ નીકળી ગયું. પણ 1000 વર્ષ સુધી સ્વર્ગનો રાજા કોણ હતો? સ્વર્ગના રાજા તો બનાવવું પડે કારણ કે આ તો છુપાઈ ગયા છે. તો પૃથ્વીના જે રાજા હતા, પૃથ્વીના રાજા, એ રાજાનું નામ ભૂલાઈ જાય, નહુસ, નહુસ રાજા. આ નહુસ રાજા પૃથ્વીના મોટા સમ્રાટ હતા અને મેનેજમેન્ટ કેવી રીતે કરવું એમને બધું યાદ હતું. આખી પૃથ્વીના રાજા હતા. ત્યારે બ્રહ્માજીના કહેવાથી નહુસ રાજાને સ્વર્ગના રાજા બનાવ્યા, અને સ્વર્ગના રાજા બનાવ્યા એટલે ઇન્દ્રનો રથ અને જે પણ વસ્તુ છે, રાજગાદી અને એનો મહેલ, બધી વસ્તુ એમની થઈ ગઈ. કે તમે જ્યાં સુધી ઇન્દ્ર દેવતા ન આવે ને ત્યાં સુધી તમે સ્વર્ગનું રાજ સંભાળો. અને કહે છે કે જ્યારે ઐશ્વર્ય વધી જાય, જ્યારે પૈસો વધી જાય ને એટલે અહંકાર બહુ વધે. જ્યારે ગામડે રહેતા હોય, ભેંસો ચરાવતા હોય અને ઠંડી ખીચડી ને છાસ ખાતા, ઈ જ્યારે સમય જુઓ અને અત્યારે જ્યારે બંગલામાં એસીમાં ગાડીમાં રહેતા હોય, અરબો રૂપિયા છે અત્યારે, ત્યારે ઈ વ્યક્તિ કોઈને બોલાવે છે? ધન અને ઐશ્વર્યનો જો પાવર આવી જાય ને માણસની પાસે, એટલે કોઈને ન બોલાવે. એટલે હું જ છું, મારા સિવાય બીજું કોઈ નહીં, હું તો ખાલી બિસ્લેરી જ પીવું છું. બિસ્લેરી મને તો પાણી ન ભાવે, સાધુ બિસ્લેરી હોય તો લાવો. તો કયા રાજા કીધા હતા મેં? નહુસ રાજા. અને નહુસ રાજા ઈ સ્વર્ગના રાજા બન્યા. તો સ્વર્ગનું બધું રાજ પરફેક્ટ સંભાળતા હતા, પણ દિવસે દિવસે અહંકાર વધી ગયો. હવા ચડે ને, હવા ચડે કોઈ બી ને બધી વસ્તુ. તો નહુસ રાજાને પણ હવા ચડી ગઈ ને પછી વિચાર કરે કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર થઈ ગયો હું, સ્વર્ગની ગાદી મારી, એનું એરાવત મારું, આખું રાજપાટ મારું, તો ઇન્દ્ર દેવતાની પત્નીએ મારી. અને ઇન્દ્ર દેવતાની પત્નીનું નામ સચી છે, સચી. તો કે છે આ બધું રાજ્ય મારું, સચી તું પણ મારી. ત્યારે સચી તો સતી સાવિત્રી જેવી હતી. એવું થોડું હતું કે ઇન્દ્ર દેવતા તમે ચાલશો ને આ ચાલશે, એવું નહીં. સચી પોતાના ગુરુઓ પાસે ગઈ, બૃહસ્પતિ અને નાના સપ્ત ઋષિઓ પાસે ગઈ, અગસ્ત ઋષિ મુનિ, કુંભજ ઋષિ મુનિ, મોટા મોટા જે ઋષિ મુનિઓ છે ને, અંગિરા ઋષિ, આ સાત ઋષિ મુનિઓ છે, દુર્વાસા ઋષિ મુનિ, સાત ઋષિ મુનિઓની પાસે ગઈ ને ઋષિ મુનિઓને કીધું કે આ પૃથ્વીમાંથી એક સડેલો આવ્યો છે અને આવી વાત કરે છે કે ઇન્દ્ર દેવતાની ગાદી મારી, ઇન્દ્ર દેવતાનો રથ મારો, એનું રાજ્ય મારું, તો તું એ મારી. તો કે ચિંતા મત કરે, એને હવા ચડી ગઈ છે ને, સાધુઓનો શ્રાપ લાગશે એટલે સીધો થઈ જશે. સાધુઓથી પેલા બહુ ડરતા, કારણ કે સાધુઓની પાસે તપસ્યાનું બળ હતું, બધા લોકો ડરતા. કળિયુગમાં કોઈ ડરતું નથી, કારણ કે કોઈની તપસ્યા છે જ નહીં. કોણ બ્રાહ્મણની પાસે તેજ ને તપસ્યા છે? કઈ નથી રહ્યું કળિયુગની અંદર. ઘણા લોકો નથી કે તારું આમ થાજો અને તારું આમ થાજો, પણ કાંઈ ન થાય. હું તો કહું છું ક્યારે ડરવું ન જોઈએ. આની હાઈ લાગી ને એટલે અમે બધા કંગાળ થઈ ગયા, કારખાનું બંધ થઈ ગયું, એવું ક્યારે ન વિચારવું જોઈએ. ઘણા લોકો એવું બોલે, ફલોણી મને છે ને આવું કીધું હતું ને, માતા માતા મૂકી. એવું નથી, એવું કાંઈ ન થાય. એવું હોય તો મોકલો અહીંયા, અને કયો આની પર મોકલો, માતા કેટલી આવે છે બોલો. શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને તો કાંઈ ન થાય. એ તો આપણા કર્મ ની અંદર જે દુઃખ લખ્યું છે ને, આપણને એમ લાગે કે માતા નડે છે ને, આ નડે છે ને, પિતૃ નડે છે ને, ગોગ નડે, કાંઈ ન નડે. ભગવાનનું ભજન કરો તો કાંઈ ન નડે, શુદ્ધ અને પવિત્ર જીવન જીવો, કાંઈ ન નડે. પણ આપણા મનમાં એ ભૂસું ભરેલું છે, બાપ દાદા જે કરતા આવ્યા છે ને એ જ આપણે કરીએ છીએ. દૂધ ન દે ને થાળી નારિયેળ માનો એટલે થઈ જશે બોલો. છોકરો પાસ ન થાય એ તો નબળો છે, તો કઈ માનવાથી કઈ, હા હું એક રમેણ માનીશ ને એટલે મારે થઈ જશે, એવું કઈ ન થાય. એ નબળો નબળો જ રહેવાનો છે, ખાલી પૈસા ખાલી કરવાના ભૂવાનો ખાલી કરી રહ્યા છે. વિશ્વાસ રાખવો જોઈએ, શ્રદ્ધા રાખવો જોઈએ. આપણા કર્મમાં જે દુઃખ લખ્યું છે ને એ ભોગવવું પડે, અને કોઈ આપણને સોય માત્ર દુઃખ ન આપી શકે. કોઈનામાં તાકાત નથી. ભગવાન કે દુઃખ અને સુખ દેવા વાળો હું છું, પણ સંસારના જીવોને નાની નાની વસ્તુઓમાં એટલી શ્રદ્ધા કરીને બેસી જાય ને, આમ નતું કર્યું ને, આમ નતું કર્યું ને, એટલે દુઃખી છીએ. બસ એટલે મન હંમેશા ભગવાનમાં લગાડીને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. કોઈ પણ પ્રકારનો ડર ન રાખવો જોઈએ કે આમ કર્યું છે ને એટલે હું દુઃખી થઈ ગયો છું, ક્યારે નહીં. અને એવું હોય તો મોકલજો અહીંયા. તમે કહેતા હોય તો મોટા તાળા પર પગ મૂકીને જતા રહીએ, કાંઈ ન થાય, કારણ કે ગળામાં તુલસીની માળા છે, મુખમાં ભગવાનનું નામ હોય 24 કલાક, આખા રોમે રોમમાં ભાગવત ને ભગવાનની કથાઓ હોય, ભગવાન હૃદયમાં હોય, એને ક્યારે ખોટી વસ્તુ પલેટ ભૂત પલેટ ક્યાંય વળગવાનું છે? ક્યારે ન લાગે. મેલી વસ્તુ જે મેલો હોય ને એની અંદર જાય, પવિત્રની અંદર ક્યારે ન જાય. અને કુકને વળગ્યું હોય ને એ મેલો હોય તો જ જાય, અને એને મંદિરમાં લઈ જાઓ, બોલો એ ભૂત હશે, નીકળી જશે તરત જ. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. એટલે હંમેશા ક્યારે અપવિત્ર રહેવું નહીં. ઇન્દ્ર દેવતા જતો રહ્યો, પણ અહીંયા આગળ નહુસ ને બધી હવા ચડી ગઈ, તો સચી દેવી ત્યાં જાય છે સપ્ત ઋષિઓની પાસે. ઋષિ મુનિઓ કે એને હવા ચડી ગઈ છે ને, હું અમે એને પૃથ્વી પર જ મોકલીશ. એને ખાલી એટલું કહી દેજો કે હું તમારી સાથે આવીશ, તમારી સાથે વિવાહ કરીશ, પણ એક શરત છે. જે પેલા 7 જણા છે ને, ખાલી એમને નઠોર બેઠા છે ને 7 ઋષિ મુનિઓ, એ લોકો તમારી પાલખી એટલે કહાર બનીને આવે ને, પાલખી ઉપાડીને તમારી આવે ને મારા ઘરે, તો હું તમારી થઈ જાઉં, ખાલી એટલું કહી દીજે. સચી દેવી આવ્યા ને ઓલા નહુસ રાજાને કહે છે કે આમ આમ છે, બોલો શરત તમે મંજૂર લે, એમાં શું વાંધો છે. 7 ઋષિ મુનિઓને હમણાં કહીશ તો હમણાં લઈને આવશે. 7 ઋષિ મુનિઓને કીધું કે હે ઋષિ મુનિ, મારે સચીને પાસે જવાનું છે અને મારી પાલખી ઉપાડવાની છે 7-7 જણાને. તો 7 ઋષિ મુનિઓ અમર છે, તમને ખબર છે 7 ઋષિ મુનિઓ, સપ્ત ઋષિ જેને કહેવાય. આ 7 ઋષિ મુનિઓને કીધું નહુસ રાજાએ, અને કીધું કે ચલો. અને જ્યારે છે ને હૃદયની અંદર કામ વાસના વધે ને, એ માણસની આંખો એ આંધળો થઈ જાય. કામા તુરાણામ ન ભય ન લજ્જા, જ્યારે કામ મગજ ઉપર સવાર થઈ જાય ને એટલે ભય ન હોય ને લાજે ન આવે. એને કામનો વેગ જ્યારે ઉત્પન્ન થાય ને હૃદયની અંદર, ન ભય ન લજ્જા, એટલે બધા લોકોને ખોટું કાર્ય કરી નાખે. સચી દેવી કહે છે કે તમે સપ્ત ઋષિઓ તમને પાલખી પર ઉપાડીને લાવે ને તો હું તમારી થઈ જાઉં. તો સચી દેવી તો મહેલમાં બેઠી છે ને, આ મહેલમાં તૈયાર થઈને આવી ગયા કે સવાર જેવી પડે સીધો જાઓ. સપ્ત ઋષિઓને કીધું કે પાલખી ઉપાડો, તો ઉપાડી દીધી. પણ અંદર કામ વેગ એટલો બધો વધ્યો ને બધા લોકોને કે સરકો સરકો, એટલે કે સંસ્કૃતમાં જલ્દી ચાલો જલ્દી ચાલો, આપણે ગુજરાતીમાં કહે ને, સંસ્કૃતમાં કે સરકો સરકો. અને જેટલા ઋષિ મુનિઓ બિચારા દુબળા પતળા, એ ક્યાં થોડા કાંઈ મેવા મીઠાઈ ખાય બધા, એ તો બધા તપસ્યા કરે. અને સપ્ત ઋષિઓ ધીરે 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 ચાલતા હતા, અને ઓલાનો કામનો વેગ હૃદયમાં ભડકી રહ્યો હતો, બધાને પગ પાલખીમાંથી પગમાં લાત મારે માથામાં. કામ વાસના જ્યારે ઉત્પન્ન થાય એટલે શું માણસ ન કરે, એને ખબર નથી કે મોટા મોટા ઋષિ મુનિઓને મસ્તક ઉપર લાત મારી રહ્યો છું, ગુરુને બધા ઋષિ મુનિઓને લાત મારી દીધી. છેલ્લે દુર્વાસા ઋષિ મુનિ પણ હતા, એ તું આગળ ચાલ જલ્દી, જોરથી લાત મારી દુર્વાસા ઋષિ મુનિને જટા. દુર્વાસા ઋષિ મુનિ કે તું અમને શું કહી રહ્યો છે સરકો સરકો, જા હું તને શ્રાપ આપું છું, અમે તને શ્રાપ આપીએ છીએ કે તું સરક એટલે કે અજગર બની જા. અજગર સરકે ને સાપ, તું અજગર બની જા. અને જ્યારે શુદ્ધ શુદ્ધ વ્યક્તિ શુદ્ધ સંતના મુખેથી તને જ્યારે ઉપદેશ મળશે, હરિ કથા મળશે, ત્યારે તારો ઉદ્ધાર થઈ જશે, ત્યાં સુધી નહીં થાય. અને એ રાજા તરત જે પાલખીમાં બેઠો હતો ને, તરત જ નીચે પડ્યો અને સાપ થઈ ગયો અજગર. અને સપ્ત ઋષિઓ તો બધા જતા રહ્યા, અને તરત જ ઇન્દ્ર દેવતાનું બધું પાપ સમાપ્ત થઈ ગયું. જો મોટા મોટા લોકો આટલી આટલી તપસ્યા કરે છે ત્યારે એને મોટું પદ મળે છે, આપણને ભગવાનનું ધામ જોવે છે, અને આપણે કાંઈ નથી કરતા. આપણે નાની નાની વસ્તુઓ ભેગી કરીએ છીએ, 4 આના 8 આના પાવલી આવી ભેગી કરીએ છીએ. અમારા ઘરના દેવ સુખી હોય ને તો અમે સુખી રહીશું. ઘરના દેવો નહીં, ભગવાનને જ્યારે તમે સુખી કરશો ને, ઘરના દેવો ઓટોમેટિક સુખી થઈ જશે. એવા ઘણા દ્રષ્ટાંત છે કે જે કૃષ્ણના અને રામના ભગત છે, પણ જીવનમાં એને કોઈ વસ્તુ કોઈ પિતૃ નડતું નથી. ભગવાન કે તમે મને તૃપ્ત કરો, તમારા બધા પિતૃઓ દેવતાઓ સમાજ ને બધું તૃપ્ત થઈ જશે. એક એક ને કોને કોને તમે તૃપ્ત કરવા જશો, કોને સુખી કરવા જશો? આ જગતમાં 33 કરોડ દેવતાઓ છે, આ ભારતમાં 125 કરોડ ની પબ્લિક છે, કોને કોને તમે સુખી કરવા જશો? ભગવાન કે મુજ એકને ખાલી તમે સુખી કરશો, અર્થાત મારું નામ લેશો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ.
ભગવાન કે છે તમે મને તૃપ્ત કરશો ને તો જેટલા દેવતાઓ છે, તમારા પિતૃઓ છે, અને જેટલા લોકો અધોગતિમાં પડેલા છે ને, આપણા બાપ દાદા, એ બધાનો ઉદ્ધાર થઈ જશે. આપણો તો થશે, બધાનો થશે. 21 પેઢીનો ઉદ્ધાર, જન્મ મરણના ચક્કરમાંથી હંમેશા માટે મુક્ત થઈ જશે. આ છે ભક્તિ. ભક્તિ એટલે એક્ટિવ ડિવોશનલ સર્વિસ, ભગવાનની પ્રેમપૂર્વક સેવા કરવી, એને ભક્તિ કહેવાય. ઘરે બેઠા બેઠા પણ તમે ભગવાનનું ભજન કરી શકો છો. એવું નથી કે એના માટે તમારે અલગ સમય કાઢવો પડે. તમારે દિનચર્યામાં તમે જેવું જીવતા હોય એવી રીતે જીવો. પણ જ્યારે રસોઈ બનાવો તો રસોઈ બનાવતી વખતે ભગવાનના ગુણગાન ગાતા રહેવું જોઈએ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. આ રીતે જે ભગવાનના જે ભજન હૃદયપૂર્વક જે આપણે ગાઈ રહ્યા છે ને, ઈ જે જમવાનું જે બનાવી રહ્યા છો ને, રોટલી શાક દાળ ભાત ને ખીર જે પણ વસ્તુ, એની અંદર બધા વિચાર જાય છે. અને ઈ જ્યારે તમે તમારા બાળકોને પતિને દાદાને સાસુ સસરાને તમે ખવડાવશો ને, તો બધાની બુદ્ધિ શુદ્ધ થશે અને અહીંયા બેસવાની જગ્યા નહીં રહે. પછી ડબલ માળ કરવો પડશે. એટલે એ રીતે ભાવથી ઠાકોરજીને તમે ભોગ લગાડશો ને, અને જ્યારે કપડાં ધોવો છો તો કપડાં ધોતા ધોતા તમારે કલાક દોઢ કલાક તો થાય ને, તો દોઢ કલાકમાં તમારી 8 માળા થઈ જાય, 12 માળા થઈ જાય તમારી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. પોતું મારવામાં 1/2 કલાક થઈ જાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે
હરે. અને આપણે ઝાડુ મારીએ, જાળા કાઢીએ, અઠવાડિયામાં એક વાર કાઢે ને, અને જ્યારે જાળા કાઢીએ, જાળા કાઢતા કાઢતા મોઢું બંધ રાખવાનું અંદર, એટલે મનમાં મનમાં કહેવાનું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ હરે રામ 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 હરે હરે.
આ રીતે 24 કલાક ભગવાનના ગુણગાન ગાવાના છે. છોકરાને જ્યારે ટ્યુશને મૂકવા જઈએ, બસ પાસે મૂકવા જોઈએ, કે સ્કૂલે મૂકવા જઈએ, કે કોકને ટિફિન દેવા જવું છે, શાક લેવા જવું છે, બાર ભલે મોઢું બંધ છે પણ મનમાં ને મનમાં તો બોલી શકીએ છીએ ને, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. અને જેટલું તમે મનમાં મનમાં નામ લેતા જશો, બહાર ભલે કોઈને ખબર નહીં પડે કે આ ભક્તિ કરે છે કે નથી કરતો, પણ અંદર તમારું કામકાજ ચાલુ છે, ક્લિનિંગનું, ચોખ્ખાઈનું. હું તમને કહું છું કે તમે એક અઠવાડિયું છે ને ઝાડુ મારવાનું પોતું મારવાનું બંધ કરી દો, એ ઘર કેવું થઈ જાય? તો આ ઘર છે ને એ કરોડો જન્મોથી ગંધાતું છે, કારણ કે આને ક્યારે ધોયું નથી, ધોયું કેટલા જન્મોથી ગંધાતું છે, ખરાબ છે. તો એને જ્યારે આપણે રોજ ધોશું થોડું થોડું, એટલે ભગવાનના નામથી, એક દિવસ એટલું ચોખ્ખું થઈ જશે ને. એટલે ભગવાન કહે છે કે જ્યાં ચોખ્ખાઈ હોય ને એ મને બહુ ગમે છે. ચોખ્ખાઈ એટલે પવિત્રતા હોય ને, એ વસ્તુ મને બહુ ગમે. એટલે ભગવાન તરત જ એના હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય કે હા, આ મારું મંદિર છે, આ દેહ છે ને મંદિર છે. અત્યારે ભલે આપણા હૃદયમાં પરમાત્મા રહે છે, ભગવાન કે મને ગમતું નથી, પણ તોય મારે જવું પડે છે, એને પ્રેરણા દેવા માટે. પણ એક દિવસ એવો આવશે કે એ ભગવાન હૃદયમાં વિરાજમાન થઈ જશે ચોખ્ખા, અને કે આનું હૃદયમાં, આના હૃદયમાંથી મારે ક્યારે જવું નથી. અને 7 અરબ પબ્લિક છે આ પૃથ્વી પર, આખી પૃથ્વીમાં 7 અરબ પબ્લિક છે. તો 7 અરબ માંથી ભગવાન કોકને જ ચોઈસ કરે છે, બધાને ચોઈસ નથી કરતા. 1000 પાપી એટલે કર્મી જે ભગવાને નથી માનતા, અને ભગવાનનો એક એક વૈષ્ણવ ભક્ત. 1000 એક બાજુ જે લોકો ભગવાનનું ભજન નથી કરતા, એના બદલામાં ભગવાન કહે છે હું એકને ખાલી ચોઈસ કરીને લઈ જાઉં છું. તો આ જગતમાં છે ને 1000 કર્મીઓ છે અને 1 ભગવાનનો વૈષ્ણવ છે. વિચાર કરો, આખા પાલનપુરમાંથી આપણને ચારણી લાગી એટલે આટલા વધ્યા છે, કે ભગવાન આટલાને ચોઈસ કરે છે કે આ તમે આવવાના લાયક છો. બાકી બધાને નથી ખબર, બધાને ખબર છે ને કે અહીંયા કથા ચાલે છે, પણ ભગવાનને ખબર છે કે આ લોકોને જે ચાલુ છે ચક્કર, ટેન્શન મત લો, તમારું ચક્કર પડશે. તમે જો વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક આ કાર્યમાં આગળ થશો ને, તો તમારું આને આ જન્મમાં ચક્કર પટી જશે. અને જેને સંશય છે ને, સંશય આત્મા વિનશ્યતિ. ભગવદ્ ગીતા ખોલો, ભગવાન કહે છે જે મારામાં સંશય રાખશે ને, સંશય આત્મા વિનશ્યતિ. આ ભગવાન નહીં હોય તો શું થશે? કદાચ તમે કહો છો કે હું ભગવાનની માળા કરું, પણ પ્રભુ કૃષ્ણ તમે ભગવાન નહીં હોય તો મારી ભક્તિ કરેલી બાતલ જાય. એના કરતા બધા લોકો ભોગ ભોગવે છે, હું એ ભોગવ્યા રાખું. અને નહુસ રાજા એ અજગરના રૂપમાં બની ગયા, સાપના રૂપમાં. જ્યારે સજ્જન વ્યક્તિનો સંગ મળશે, એના મુખેથી ઉપદેશ મળશે, એ દિવસે તમારી સદગતિ થઈ જશે ભગવાનના ધામમાં. સપ્ત ઋષિઓ, જો ગુરુ જ્યારે આશીર્વાદ આપે તો આવા આપે, ભલે કદાચ એને અજગરનું શરીર મળ્યું, પણ અજગરના શરીરમાં એને આશીર્વાદ તો આપ્યા ને, કે જ્યારે સાધુ સંતોના મુખેથી ઉપદેશ મળશે ને, તારી સદગતિ થઈ જશે, મુક્તિ થઈ જશે તારે. અને એક સમયની ઘટના, કે 5 પાંડવો જંગલમાં હતા, અને ભીમ કેટલે 10000 હાથીનું બળ રાખે છે, પણ એ અજગર જે નહુસ રાજા હતા ને, અજગરે લપેટી લીધા ભીમ રાજાને, અને ડંખ મારી મારીને એને બેભાન કરી નાખ્યો. ભીમ મૂર્છિત થઈ ગયો, મર્યો નહોતો, મૂર્છિત થઈ ગયો. અને યુધિષ્ઠિર મહારાજ જોવે છે કે હજી સુધી કેમ ભીમ આવ્યા નથી, આટલી બધી વાર કેમ. ત્યારે જંગલના માર્ગે જાય છે તો જોવે તો અજગરે એ ભીમને આખા વીટી લીધા હતા અને ખાવા જઈ રહ્યા હતા. યુધિષ્ઠિર મહારાજ કહે છે આ મારો ભાઈ છે, એને છોડી દો. ત્યારે કહે છે આ મારો આહાર છે, તમારો આહાર શાક ને રોટલી છે ને, એવું મારો આહાર આ મનુષ્ય છે, આને હું ખાઈ જઈશ. આના બદલામાં હું તમને બીજો પશુ ને બીજું કઈક આપું ખાવા માટે, આને છોડી દો. ત્યારે અજગર કે આખી દુનિયાને ચલાવવાનો તમને ઠેકો આપ્યો છે? યુધિષ્ઠિર મહારાજ ને કે આ ભગવાન દ્વારા મને આ મળ્યું છે, હું તમારા દ્વારા શું કામ ખાવું? ભગવાન મને આપે છે, આ ભગવાન દ્વારા મને મળ્યું છે એટલે હું આને ખાઈ જઈશ. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કે છે, કારણ કે એને ખબર હતી કે આના દ્વારા જ મારો ઉદ્ધાર થવાનો છે, તો કે છે આના બદલામાં તમારે શું જોવે છે? યુધિષ્ઠિર મહારાજ કે છે, તો કે છે મારા પ્રશ્નનો ઉત્તર આપો. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન, આખી કથામાં કાંઈ ન લઈ જાઉં ને, પણ આ વસ્તુ તમે લઈ જજો. એ અજગરના શરીરમાં નહુસ મહારાજ યુધિષ્ઠિર મહારાજને પૂછે છે કે બ્રાહ્મણ કોને કહેવાય, બ્રાહ્મણનો અર્થ શું છે? ત્યારે યુધિષ્ઠિર મહારાજ બધો ઉપદેશ આપે છે. જન્મ ના જાય તે શુદ્રમ સંસ્કારાત ભવેત દ્વિજ, વેદ પાઠાત ભવેત વિપ્ર બ્રહ્મ જાના ઇતિ બ્રાહ્મણ. બ્રાહ્મણ કોને કહેવાય? તો કે છે જન્મથી બધા શુદ્ર છે, જન્મથી બધા લોકો શુદ્ર છે. કોઈ કેમ કે હું બ્રાહ્મણ છું, એ બ્રાહ્મણ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ યુધિષ્ઠિર મહારાજ એ નહુસ રાજાને કહે છે કે બ્રાહ્મણના કુળમાં જન્મ લેવાથી કોઈ બ્રાહ્મણ થતો નથી, એને એવા સંસ્કારે હોવા જોઈએ, વેદોનું જ્ઞાન પણ હોવું જોઈએ. અને ભગવાન પણ કહે છે કે બ્રાહ્મણ કોને કહેવાય કે જે જન્મથી છે ને ભગવાનની ભક્તિ કરતો હોય, બધા વેદ પુરાણ એને કંઠસ્થ હોય એને કહેવાય બ્રાહ્મણ. જન્મના જાયતે શુદ્રમ સંસ્કારાત ભવેત દ્વિજ, પણ જ્યારે ગુરુના સાનિધ્યમાં લઈને જ્યારે ભક્તિના સંસ્કાર લે છે અને દ્વિજાતિ સંસ્કાર જ્યારે થાય ને ત્યારે કહે છે એ બ્રાહ્મણ બને છે, બાકી જન્મથી બધા શુદ્ર છે. કળિયુગની અંદર બધા લોકો કહે છે કે અમે બ્રાહ્મણ અમે બ્રાહ્મણ, પણ જન્મથી કોઈ બ્રાહ્મણ હોતું નથી. કર્મ પણ એવા હોવા જોઈએ, તમે કરોડપતિ હોય પણ મહિનાના બંગલામાં રહેતા હોય પણ મહિનાના 5,000 કમાતા હોય, બંગલાને ચલાવવાની કેપેસિટી ન હોય અને ઝૂંપડાને ચલાવવાની કેપેસિટી હોય તો શું કામનું એટલો મોટો મહેલ, સમજ્યા? તો બ્રાહ્મણ પરિવારમાં રહીએ અને બ્રાહ્મણના સંસ્કાર ન હોય, ભગવદ્ ગીતા વેદ પુરાણ કાંઈ આવડતું ન હોય, ભગવાનમાં કોઈ આસ્થા ન હોય અને 24 કલાક બીજાની નોકરી કરતા હોય, બ્રાહ્મણ છે ને એ સમાજને જ્ઞાન આપે, એ ક્યારે બીજાના અંડરમાં કામ ધંધો ન કરે. ઘણા લોકો કહે ને મારો છોકરો તો સીએ છે, તો સીએ છે તો કોકના અંડરમાં નોકરી કરે છે ને, અને કોકના અંડરમાં નોકરી કરે એટલે શુદ્રની નોકરી કહેવાય, એ જે કેમ એ પ્રમાણે કરવું પડે એટલે એ શુદ્રની નોકરી કહેવાય. એટલે બ્રાહ્મણનો છોકરો ભલે મોટી સીએ થઈ ગયો હોય પણ જે પોતાનો બિઝનેસ કરે ને એ કહેવાય કે આ વૈશ્ય છે, બીજાના અંડરમાં નોકરી કરે એ શુદ્રનું જ કામ છે, સેવકનું જ કામ છે. ભલે એ અરબો રૂપિયા ભલે કમાતો હોય પણ બીજાના સાનિધ્યમાં છે ને એટલે શુદ્રનું જ કામ કહેવાય. અને આવી રીતે અલગ અલગ ઉપદેશો બહુ આપ્યા. ત્યારે યુધિષ્ઠિર મહારાજને એ જે ઉપદેશ આપતા હતા એ અજગરના શરીરમાંથી મુક્ત થઈ ગયો કે બસ હવે મારી મુક્તિ થઈ ગઈ. કારણ કે મને સાધુએ આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે તને કોઈ સાચા સજ્જન વ્યક્તિના મુખેથી જ્યારે ઉપદેશ મળશે ને એ દિવસે એ જ ઘડી તારો ઉદ્ધાર થઈ જશે. હજારો વર્ષોથી અજગરના શરીરમાં હતો નહુસ રાજા, પણ એનો ઉદ્ધાર ન થયો. અને જ્યારે હરિકથાનો જ્યારે ઉપદેશ મળ્યો, ધર્મનો ઉપદેશ મળ્યો, ત્યારે તરત જ એની મુક્તિ થઈ ગઈ અને એ ભગવાનના ધામમાં જતો રહ્યો. આ રીતે નહુસ રાજાની મેં તમને કથા કીધી, અને ઇન્દ્ર દેવતા તો સ્વર્ગના રાજા બની ગયા. આ રીતે ઇન્દ્ર દેવતા પર જે બ્રહ્મ હત્યાનું પાપ હતું એ પણ નીકળી ગયું. હવે છેલ્લે આ કથાનો સાર સુખદેવ ગોસ્વામી મોટી સભામાં, ભરી સભામાં કહે છે પરીક્ષિત મહારાજને, જે સભામાં 33 કરોડ દેવતાઓ બેઠા છે, ભગવાન સાક્ષાત બેઠા છે, અસિત દેવલ વ્યાસ, મોટા મોટા ધૌમ્ય, નારદ મુનિ, પરશુરામ, વિશ્વામિત્ર, મોટા મોટા ઋષિ મુનિઓ એ સભામાં બેઠા છે, બ્રહ્મર્ષિ રાજર્ષિ, એ સભામાં સુખદેવ ગોસ્વામી કહે છે કે આ કથા જેણે પૂર્ણ સાંભળી છે એનો શું ફળ છે. હે પરીક્ષિત, આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય અને પાપમાંથી તેમની મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વિત્રાસુરનું વર્ણન છે. આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુણોનું સંકીર્તન છે. આ કથામાં શું શું છે એ બધું કહે છે, ભગવાનની નામ મહિમા બધું છે. આ આખ્યાન તમામ પાપોને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે. બુદ્ધિમાન મનુષ્યોએ ઇન્દ્ર સંબંધી આ આખ્યાન હર હંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ. ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ. અને આ આખ્યાન જે સાંભળે છે એ તેને ધન અને યશ વધારે છે, તમામ પાપોમાંથી મુક્તિ અપાવે છે, શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ અને મંગળ અને મંગળની અભિવૃદ્ધિ કરે છે. જે જીવાત્મા આ આખ્યાનને પૂરેપૂરું સાંભળે છે હૃદયપૂર્વક કે છે એના જીવનમાં આટલી આટલી વસ્તુ થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમ સંહિતાયામ ષષ્ઠમ સ્કંદ 13 અધ્યાય સમાપ્ત. અને આ અધ્યાય જ્યારે પૂર્ણ થાય ત્યારે પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે છે કે તમે આ બધી કથા સંભળાવી પણ મારો એક પ્રશ્ન છે. પરીક્ષિત મહારાજ કહે છે કે શું, કે વિત્રાસુર જેવો મોટામાં મોટો રાક્ષસ યુદ્ધ ભૂમિમાં ભગવાનની પ્રાર્થના કરે છે આ મને કઈ ખબર ન પડી, કારણ કે ભગવાનના શુદ્ધ ભક્તો માળા કરતા હોય તો એનું મન ભટકે છે. બીજે મોટા મોટા ઋષિ મુનિઓની એ સમાધિ હલી જાય છે મેનકા આવે તો. અને આવો કે આ વિતરાસુર રાક્ષસ અને ભગવાનની સ્તુતિ કરે છે યુદ્ધ ભૂમિમાં, આ મને વાત કઈ ખબર સમજણ નથી પડતી. ત્યારે સુખદેવ ગોસ્વામી કે જે તને સંશય આવે છે ને તો હું તને આવતીકાલે કથા કહીશ, તો તમે આવતીકાલે બધા પધારજો. આવતીકાલે શું છે તિથિ? તો આવતીકાલે બધા પધારો વહેલા વહેલા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે.